પ્રકરણ 2 ધ્યાનની રીતો. ધ્યાન ઉત્સાહપૂર્વક શ્રદ્ધા અને સંભાળથી કરવું. એની નિશ્ચિત પ્રણાલી મુજબ ધ્યાન કરવામાં આવે તો માત્ર સુખનો જ નહીં પરંતુ પ્રભુ દર્શનનો પણ અનુભવ થાય. વેદાંત શાસ્ત્રી અને પ્રકૃતિવાદીઓ બંનેએ આ જાતનું સમર્થન કર્યું છે. પ્રકૃતિવાદીઓનું ધ્યેય જીવન સાધનો છે, જ્યારે વેદાંતીઓ સનાતન સત્ય શોધે છે. જોકે મનુષ્ય તો બંનેથી બંધાયેલો છે. પ્રકૃતિ સાથે વિષયો જડાયેલા છે, સ્વરૂપ સાથે વેદાંત સંકળાયું છે. મનુષ્ય જો આ બંનેથી બંધાયેલો છે, પ્રકૃતિ સાથે વિષયો જડાયેલા છે, સ્વરૂપ સાથે વેદાંત સંકળાયું છે, જો મનુષ્ય પોતાના જીવનને આંતરિક અને બાહ્ય બંને કક્ષાએ ઉચ્ચતર પ્રકાશમય સ્તરો પર લઈ જવા માંગે તો ધ્યાન જ ઉત્તમ માર્ગ છે. ધ્યાનની રીતો. જમીનથી 1-2 ઇંચ ઊંચી જગ્યાએ દર્ભનું આસન મૂકી એના પર મૃગચર્મ પાથરવું, એના પર સફેદ સ્વચ્છ મુલાયમ કાપડ પાથરી પદ્માસન વાળી ધ્યાન માટે બેસવું, જમણો પગ ડાબા પગની ઉપર આવવો જોઈએ અને ડાબો પગ જમણા પગની ઉપર, હાથ આગળની બાજુએ અને આંગળીઓ એકબીજાની તદ્દન પાસે રાખવી, આંખો અર્ધ ખુલ્લી કે સદંતર બંધ હોવી જોઈએ. ત્યાર પછી માનસિક મસાજ દ્વારા ડોક, ખભા, વાસો, સાથળ, ઘૂંટણ, પગ વગેરે શરીરના સર્વ અવયવોને શિથિલ કરવા, ત્યાર પછી પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું, તેનું ધ્યાન ધરવું, નામની સાથે ઉચ્ચારણ કરવું. આ રીતે નામોચ્ચારણ સાથે ખ્યાલ રાખવો કે મન બીજા વિચારોમાં ભટકે નહીં. ભૂતકાળના પ્રસંગોના વિચાર, ક્રોધ, ઈર્ષ્યા, ધૃણા કે દુઃખના ખ્યાલ મનમાં ન લાવવા, અને આવે તો તેને તરત જ દૂર કરવા પ્રયત્ન કરો. ધ્યાન કરવાના પોતાના ઉત્સાહને જાગૃત કરી તેના વિચારો શરૂ કરો. શરૂઆતમાં થોડું મુશ્કેલ તો જણાશે. ધ્યાન માટે ઉત્તમ સમય પ્રાતઃકાળ 3-5 નો છે. તે સમયે સંપૂર્ણ શાંતિ હોય છે. વહેલા જાગવા માટે જરૂર પડે તો એલાર્મ મૂકો, અને જો ઊંઘ ન ઉડે તો ઠંડા પાણીથી સ્નાન કરો. જોકે સ્નાન અનિવાર્ય નથી. અખંડિત નિયમ અનુસાર ધ્યાન કરે તેના પર જરૂરથી જલ્દીથી પ્રભુ કૃપા થાય છે. ધ્યાન અને જપના ખરા ઉદ્દેશને જાણ્યા વગર માત્ર દુનિયાવી સુખ મેળવવા માટે જ તેનો ઉપયોગ કરવો તે ખોટું છે. સાંસારિક સુખ મેળવી આપવાની શક્તિથી જ ધ્યાનની કિંમત ન અંકાય. ધ્યાન જપ એ પ્રભુમાં એક ચિત્ત કરવાનો માર્ગ છે. અશાશ્વત જગતનો મોહ દૂર કરવામાં સાધનારૂપ છે. માખી વગર વિચારીએ દરેક દિશામાં ભમે છે. તેને મીઠાઈના ઢગલા શું અને ઉકરડો પણ શું? માખી જેવા અવિચારી મનને મીઠાઈની મધુરતા અને ઉકરડાની ગંદકીનો ખ્યાલ જ્યારે આવે ત્યારે તે મન ધ્યાનમાં આ માર્ગે વળ્યું ગણાય. ભમરાનો દાખલો લઈએ તો તે માત્ર મધુ સંચિત ઉપર જ ધ્યાન આપે છે, અન્ય તરફ તે નજર પણ ન નાખે. તેવી જ રીતે મનને પણ સંસારના ક્ષણભંગુર વિષયોમાં ભટકાવવા ન દેવું. પ્રભુ ચરણમાં જ પ્રીતિ રાખો. નિરંતર સત્સંગમાં, ધર્મવાંચન કે મનનમાં આનંદ લેવાની ટેવ પાડવી. આ જાતના અભ્યાસને સિદ્ધિને કેટલો સમય લાગે તે તો સાધક કેટલા પ્રમાણમાં મન વચન કાર્યથી દ્રઢ રહે છે તથા કેવા ઉદ્દેશ્યથી ધ્યાન કરે છે તેના પર જ છે. તે કેટલા વર્ષોથી ધ્યાન કરે છે કે કેટલો ત્યાગ કરીને ધ્યાન કરે છે એની ગણતરી નથી હોતી. મનની શુદ્ધિ એ જ મહત્ત્વની છે. એક ચિત્તે સંસારના સુખ દુઃખની પરવા કર્યા વિના, સફળતાની પૂર્વ ઈચ્છા કે ઉતાવળ વગર, માત્ર પ્રભુમય નિત્યાનંદની એકમાત્ર ઝંખના રાખો. જ્યારે જીવ ધ્યાનમાં ઓતપ્રોત રહે ત્યારે હવે નિર્મોહી આત્માને કેટલી પ્રગતિ થઈ, કેટલા પ્રમાણમાં અહંભાવ ઓગળ્યો એનો આપોઆપ જ ખ્યાલ આવે છે. નિયમોનું કડક પાલન કે વ્યતીત કરેલો અમૂલ્ય સમય એવા દુન્યવી માપદંડથી આધ્યાત્મિક ધ્યેયને પહોંચવા કરેલા ધ્યાનને માપી ન શકાય. જપ અને ધ્યાનને તો આત્મા સાથે, આત્માની શુદ્ધિ સાથે જ સંબંધ છે. કાળને આધીન એવી જગતની પ્રવૃત્તિઓ સાથે આત્માનુભવને ન સરખાવો. હજુ કેમ આટલું દૂર છે? હજુ કેમ પ્રાપ્તિ ન થઈ? એવી અધીરતા શું કામની? અને જો જીવ ચિંતાને વ્યાકુળતામાં ભરમાઈ જાય તો એવી ફળ પ્રાપ્તિની આશાથી ધરેલું ધ્યાન આધ્યાત્મિક નથી જ. આત્માનંદનો અનુભવ, આંતરિક દિવ્યચક્ષુનું ખુલવું, બાહ્ય દ્રષ્ટિ અંતર્મુખ બનવી એ જ એકમાત્ર અમૂલ્ય ફળ ધ્યાન અને જપનું ધ્યેય છે. સાધકે આ દિવ્ય દ્રષ્ટિ મેળવવા માટે જ આશાપૂર્વક પ્રયત્ન કરવો, મુશ્કેલીઓનો સામનો કરવો, સમયની પરવા ન કરવી, માત્ર પ્રભુ કૃપા અવતરવાની જ રાહ જોવી. આ રીતની વ્યાકુળતાથી એ પણ એક ધ્યાનનું જ વ્રત છે અને એને જ અડગતાથી વળગી રહેવું. સાધકો ધ્યાનમાં ત્રણ માર્ગમાંથી કોઈ પણ એક ગ્રહણ કરતા હોય છે, સાત્વિક, રાજસિક કે તામસિક માર્ગ. સાત્વિક માર્ગના સાધકો ધ્યાન અને જપને પોતાનો ધર્મ સમજે છે. તેમાં ગમે તેટલું કષ્ટ પડે તો તેનો પણ ખ્યાલ ન રાખતા તેઓ સમજે છે કે સંસાર અને તેના સુખ દુઃખ એક સ્વપ્ન છે. તેઓ પ્રભુનું નિરંતર ધ્યાન અને સ્મરણ કરે છે, સૌ જીવોનું કલ્યાણ વાંચે છે. ધ્યાન અને જપનું ફળ તેઓ પ્રભુ કૃપા પર છોડી દે છે. રાજસિક સાધકો પગલે પગલે ફળની અપેક્ષા રાખે છે. જો એમની મનોકામના પૂર્ણ ન થાય તો મન કંટાળ અને ક્રોધથી ભરાઈ જાય, ક્રમશઃ તેમની ધ્યાન અને જપની તૃષ્ણા મરી જાય છે. તામસિક ધ્યાન માર્ગે જનારાની દશા તો એના કરતાં પણ બુરી છે. એમને જ્યારે દુઃખની જડી વરસે ત્યારે જ પ્રભુને યાદ કરે છે અને ત્યારે અનેક વ્રત, ઉપવાસ, બાધા, માનતા, પૂજાવિધિ કે દયાદાનની પ્રતિજ્ઞા લે છે. વળી જેટલા પ્રમાણમાં આપે છે તેટલા કે તેથી વધુ પ્રમાણમાં ફળની આશા રાખે છે. આવા દુષ્ટ આગ્રહીઓના ધ્યાન જપ કદી મન બુદ્ધિને પવિત્ર કરતા નથી. આજકાલ રાજસિક અને તામસિક ધ્યાનીઓ વધુ જોવા મળે છે. મન અને બુદ્ધિની શુદ્ધિ એ જ ધ્યાન અને જપનું ધ્યેય છે અને તે સાત્વિક માર્ગ પકડનારને જ મળે છે. મન અને બુદ્ધિ જ્યારે નિર્મળ બને ત્યારે આત્મજ્ઞાનની જ્યોત પ્રકાશે છે. આવી જ્યોત પ્રગટી હોય તેવા જ ધ્યાની અને તે જ ઋષિ બની શકે છે. બ્રહ્મવિદ બ્રહ્મોવ ભવતી, આત્માને જાણનાર સ્વયં આત્મા છે. જીવનનું ધ્યેય, જીવનની સાર્થકતા આત્મજ્ઞાન મેળવવામાં છે. મનુષ્યનું સ્થૂળ શરીર એના આંતરિક વિચારોનો અરીસો છે. મનની વિકૃતિ કે માંગલ્યનો ઓછાયો તેના શરીર પર અંકાય છે, કારણ કે મનના વિચારો શરીરના હાવભાવને અને બંનેને ગહેરો સંબંધ છે. કમર કસીને બાંઈ ચઢાવીને ઉગામેલી મુઠ્ઠીએ ક્યારેક વ્હાલ કે ભક્તિ બતાવાય ખરી, ન બતાવાય. તેવી જ રીતે ઘૂંટણીએ પડીને અર્થબીડિત આંખોએ માથા પર બંને હાથ જોડીને કદી લઢવા પણ ન જવાય. માટે જ આપણા ઋષિ મુનિઓએ ધ્યાન અને જપ કરતી વેળાએ નિયત આસન ધારણ કરવાનો આદેશ આપ્યો છે. એમનો અનુભવ છે કે એ રીતે બેસવાથી મનની ચંચળતા કાબૂમાં લાવી શકાય છે. જો કે સિદ્ધ થયેલ ધ્યાનીને આસન કે મુદ્રાના નિયમનું પાલન ન કરવું પડે. જ્યાં સુધી ધ્યાનનું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આસન વગેરેના નિયમો પદ્ધતિસર પાળવા. જ્યારે મન અને બુદ્ધિ સંપૂર્ણ કાબૂમાં આવી જાય ત્યારે તે બધાની કોઈ જ જરૂર નથી. તમે ગમે તે સ્થળે પલંગમાં સૂતા કે ખુરશી પર બેઠા કે પછી ગાડી કે ગાડામાં પણ ધ્યાનસ્થ થઈ શકો છો. જેવી રીતે મોટરસાઇકલ ચલાવતા શીખનાર શરૂઆતમાં તો પોતાની અને રાહદારીઓની સલામતી ખાતર મેદાનમાં જ શીખવું પડે છે અને સમતોલપણું જાળવવા નિયમોનું પણ પાલન કરવું પડે છે. પરંતુ એકવાર જ્યારે સારી રીતે ચલાવતા આવડી જાય પછી ગમે તે રસ્તા પર કે ભીડમાં પણ સભાનપૂર્વક નિયમોનું પાલન કરવું પડતું નથી. તેવી જ રીતે ધ્યાન જપમાં પણ શરૂઆતમાં ખૂબ શિસ્તમય રહેવું જોઈએ, તેમાં બિલકુલ ફેરફાર કરી શકાય નહીં. માટે રાજસિક કે તામસિક પ્રકારના ધ્યાનને ધ્યાન કહેવાય જ નહીં. સાધના તો કેવી હોવી જોઈએ? તે સાત્વિકતાથી ભરપૂર હોવી જોઈએ. આધ્યાત્મિક આચરણો વિશે શાબ્દિક વર્ણન કરવું દુષ્કર છે. એ તો જ્યારે અનુભવ થાય ત્યારે જ સમજાય. ધ્યાન કરનારને એનો પૂરો ખ્યાલ આવી જાય છે, માત્ર કહેવાથી કાંઈ ન સરે. હું એ વિશે લખું અને તમે વાંચો એથી કંઈ ધ્યાન ન થાય. ધ્યાન કરવાથી મનુષ્યને પોતાની અંદર વસેલા આત્માનો દૈવી સાક્ષાત્કાર થાય છે. અજ્ઞાનના પડ એક પછી એક દૂર થાય. ઇન્દ્રિયો મારફત થતા જગતના અનુભવોમાંથી તેનું મન દૂર ખેંચાય છે અને એ જ સાચું ધ્યાન. એ માટે મનુષ્ય જાગૃત બની ઘણો પ્રયત્ન કરવો પડે છે. જીવન વ્યવહારમાં પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો વધારવા, શિસ્ત અને ઉચ્ચ આદર્શોનું પાલન કરવું, ગમે તેવા સંજોગોમાં આનંદ કે શોકના અતિરેકમાં ન ખેંચાઈ જતા દુનિયા પ્રત્યે પૂર્ણ વૈરાગ્યની દ્રષ્ટિ કેળવવી, જે કંઈ કર્મ કરવું પડે તે માત્ર પોતાના શરીર નિર્વાહ માટે જ છે એટલું સમજવું જરૂરી છે. આત્માનંદ વધારવા માટે કરું છું એવો ખ્યાલ તેણે રાખવો જોઈએ. પોતાને અનુકૂળ આવે તથા શરીરને અયુક્ત શ્રમ ન પડે એવું આસન પસંદ કરવું કે જેથી શારીરિક રીતે થાકી ન જવાય. ધ્યાન કરતી વેળાએ અનેક વિઘ્નો આવે છે, મન એકચિત થતું નથી, વિચારોની માળા ચાલ્યા કરે છે, પરંતુ ક્રમે ક્રમે તે પાર થઈ જાય છે. દવા ગમે તેટલી અસરકારક હોય તો પણ તે માંદા માણસની પથારી પાસે મૂકી રાખવાથી અસર ન કરે, પરંતુ તેને માટે દર્દીએ ક્રમ અનુસાર સમયસર લેવી પડે અને ત્યારે જ તે અસર કરે. સાથે સાથે બીજી અનેક ચરી પણ પાળવી પડે છે તો જ શરીરમાં તે દવાના ગુણ સંચિત થાય છે, રોગનો સામનો થઈ શકે છે અને રોગીના સમગ્ર શરીરમાં ફેલાતા તે પચે છે અને રોગ હટે છે. બરાબર એવી જ રીતે માત્ર સિદ્ધાંત કે વેદાંત જાણવાથી, પાઠ કરવાથી વ્યક્તિના દોષો દૂર નથી થતા. જો પૂર્ણફળ પ્રાપ્ત કરવું હોય તો અકુલીન અને જૂઠી વાસનાઓનો સદંતર ત્યાગ કરો, વેદાંત અને સિદ્ધાંતના નિયમોનું કડક પાલન કરો. ધ્યાનની સફળતાની ચાવી સાધકના આંતરિક જીવનની શુદ્ધિ છે. જેટલા પ્રમાણમાં સાધક સન્માર્ગ પર ચાલશે તેટલા જ પ્રમાણમાં તેનો વિકાસ થશે. હું દુનિયાનો દરેક ખૂણે ખૂણે દરેક વ્યક્તિ સાંભળી શકે એવી બુલંદ ઘોષણા કરું છું કે ધ્યાન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર સર્વ કોઈ કરી શકે છે. તે અધિકાર કોઈ અમુક જ થોડા મનુષ્ય માટે નથી. આ જાણ્યા પછી તમે પણ ધ્યાન કરો, વિકાસના માર્ગે વળો, ધ્યાન કરો અને ઉન્નતિ સાધો, આત્મ સાક્ષાત્કાર કરો અને એને જ ધ્યાનનું પરિણામ છે.